તારીખ 23/1/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 119 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 78
જો સ્વભાવની મહિમા આવે તો અનુભવ થાય, પણ આમ જેવા અજ્ઞાનીએ સ્વભાવ તો જોયો નથી, માટે આત્માનું મહાત્મ્ય કેવી રીતે આવે તે વિસ્તારથી સમજાવશું. પ્રશ્નમાં એટલી વાતો મૂકી છે, અનુભવનું કારણ તો સ્વભાવની મહિમા છે. પ્રોબ્લેમ એ છે કે સ્વભાવ જોયો હોય તો એનો મહિમા આવે, અમે અજાણ્યા છીએ, તો એ આત્માનો સ્વભાવનો મહાત્મ્ય કહો, મહિમા કહો, કેવી રીતે ઉત્પન્ન થાય એ રસ્તો બતાવો, એવો પ્રશ્ન ઉઠાવ્યો છે. સ્વભાવ જોયો નથી, પણ વિચારથી નક્કી કરી શકે છે, નિશ્ચય નક્કી કરી શકે છે એટલે નિશ્ચય કરી શકે છે, નિશ્ચય કરી શકે છે એટલે ઓળખાણ કરી શકે છે. જોયો નથી પણ ઓળખાણ કરી શકે છે, ઓળખાણ અનુભવ અંશે થાય છે અથવા જોઈને થાય છે, અનુભવ અંશે એમ કહો કે કોઈ અંશ જોઈને થાય છે. સ્વભાવ જોયો નથી પણ વિચારથી નક્કી કરી શકે છે અથવા નિશ્ચય કરી શકે છે. આત્મા તરફ રૂચિ રહે, બહારમાં ક્યાંય રુચિ કે શાંતિ લાગે નહીં, આકુલતા લાગે, દરેક વિચારમાં પણ ઊંડો ઉતરીને જોવે તો તે આકુલતા સ્વરૂપ લાગે. તેથી આનંદ સ્વરૂપ શું છે અને આ બધું આકુલતા સ્વરૂપ છે તો આનંદ ક્યાં તત્વમાં છે, આનંદની એકદમ શોધ કરે. બે ત્રણ વાતો કરી છે આ વાક્યમાં કે આત્મા તરફ રુચિ રહે એટલે આત્માની જરૂરિયાત લાગી હોય, અને અવ્યક્ત રુચિ આત્મા તરફ ને કામ કર્યા કે બારમાં ક્યાંય રુચિ કે શાંતિ લાગે નહીં. જે પરિભ્રમણની વેદનાથી વૈરાગ્યનો ઉદાસીનતા આવી છે, એ ઉદાસીનતાનો અહીંયા બીજો પ્રવેશ વધારે થયો, ક્રમમાં આગળ વધ્યો ઉદાસીનતાના ક્રમમાં, કે બહારમાં ક્યાંય રુચિને શાંતિ લાગે નહીં, મને મારો આત્મા જોઈએ એવી જે જરૂરિયાત છે એ જરૂરિયાતની જે તીખાશ છે એને લઈને ક્યાંય શાંતિ લાગે નહીં. શાંતિ તો ન લાગે પણ ઉદય ભાવો જે આવે, આવી જાય, આવ્યા કરે એમાં આકુલતા લાગે, બોજો લાગે, આકુલતા લાગે, કરવા પડે એ ખટકે, અને દરેક વિચારમાં એટલે દરેક ભાવમાં ઊંડો ઉતરીને જોવે તો પણ એને આકુલતા લાગે. ઊંડો ઉતરીને જોવે ચાલતા પરિણામને વિચારને ઊંડો ઉતરીને ઊંડો ઉતરીને જોવે એટલે શું કે સૂક્ષ્મતા એ જોવે તો કશાયની મંદતામાં પણ આકુલતા લાગે અને તેથી એક જિજ્ઞાસા ઊભી થાય. સ્વરૂપની શોધ, સ્વરૂપની ખોજ, સ્વરૂપની ઓળખાણ, સ્વરૂપનું ભાવભાષણ, સ્વરૂપની ખોજ અથવા અંતર જિજ્ઞાસા વગર એને ગોતતો હોય તો જડે. ખોવાયેલો હીરો છે, ગોતતો હોય તો જડે, ગોતતો ન હોય તો ન જડે. દ્રષ્ટાંત વિચારીએ એ કૃપાળુ દેવ પ્રત્યક્ષ હતા એમને, એટલે એમની ભક્તિમાં, એમના પ્રત્યેના પ્રેમમાં ડૂબેલા રહેતા હતા. એટલે પહેલું સંકેત હતું પણ બીજું નહોતું આપણું. કેમ કે સ્વભાવની ખોજ કરતા નહોતા, શોધ કરતા નહોતા અને શોધ કરવાની પડી નહોતી એમને. સંત ચરણ ની સમીપતા અમને એટલી વાલી છે કે મોક્ષ કરતા પણ અમને વાલી છે. તો ચોથું ગુણ સ્થાન તો મોક્ષ નું હજી પહેલું પગથિયું છે અને સ્વરૂપ ની ઓળખાણ તો ઈ પહેલાનું આંગણું છે, પગથિયું નથી તો હજી આંગણું છે. મોક્ષ ની તમા ન હોય તો આંગણા ની ક્યાં તમા હોય, મહેલ ની તમા ન હોય ને મહેલ ના આંગણા ની ક્યાં તમા હોય. મોક્ષ તો મહેલ છે, એમાંથી બહાર નીકળતા એ બહાર કાઢ્યા. એક બે વાર પછી ટ્રાય કરી, એક પત્ર માં પ્રશ્ન ઉઠાવ્યો કે તમને સંકેત નું ગીત છે, પછી આગળની દિશા કાની વિચાર કરે તો ને, આગળની દિશાને વિચાર જ ન કરે શું કરે. પાછો 471-72 માં બુદ્ધ સુધારસ અને બીજ જ્ઞાન નો પ્રશ્ન ઉઠાયો, ધ્યાન નથી દીધું. પછી છેલ્લે છેલ્લે ઈડર પ્રત્યક્ષ ગયા ત્યારે એમને પરિણામ બતાવ્યું. એને ખોદમાં લઈ આવ્યા હું. પરમેશ્વર બુદ્ધિ આવ્યા પછી પણ ઓળખાણની યોગ્યતાની કાંઈક ઓછપને લીધે સ્વરૂપ નિશ્ચય થતો નથી ને સ્વરૂપની ઓળખાણ થતી નથી. તો સમ્યક દર્શનનું કારણ ઊભું થતો નથી. અહીંયા એ બીજા પણ એક બે પડખા લીધા છે કે સ્વરૂપની અત્યંત રૂચિ લાગે, રૂચિ હોય, બહારમાં આકુલતા લાગે, દરેક વિચારમાં પણ આકુલતા એને જે દેખાય, જોવે એટલે દેખાય, અને એમાંથી મારો આનંદ સ્વરૂપ શું છે એની જિજ્ઞાસા, અને એ જિજ્ઞાસામાં તીવ્રતા આવે. તીવ્રતા આવે ત્યારે ઉદાસીનતા વધી જાય. એ તીવ્રતાને વશ ઘણી ઉદાસીનતા આવે. એમ આનંદની એકદમ શોધ કરે, એકદમ એટલે તીવ્રતાથી, એકદમ શબ્દ તીવ્રતા સૂચક છે, એવી રીતે એ ભૂમિકામાં નિશ્ચય થવાનો અવકાશ ઊભો થાય છે. વળી આ બધા પદાર્થો ક્ષણે ક્ષણે પલટાય છે, તો શાશ્વતી ઉદ્રવ શું છે કે જેમાં આનંદ ભરેલો છે? સાંભળ્યું તો છે કે આત્મા શાશ્વત છે, એમાં આનંદ ભરેલો છે, પણ એ કેવો? એટલે સાતત્ય ઉપર પણ ધ્યાન જાય છે. શાશ્વત એટલે શું? સતત ટકે છે, સતત ટકે છે, સતત ટકે છે, ટકતું જ રહે છે. એની અંતર ખોજ ચાલે, અમારું શાશ્વતપણું ક્યાં છે? કેવી રીતે છે? બધું પલટાય છે, ક્ષણે ક્ષણે પલટાય છે, બહારના પદાર્થો પલટાય છે. એ કેમ ખબર પડે? કે એનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડે છે એટલે ખબર પડે. બહારના પદાર્થો કઈ આત્મામાં તો નથી, એ પલટાય એટલે આત્માને ખબર પડે. એનું પ્રતિબિંબ જ્ઞાનમાં આવે છે, એ પલટાય છે, અહીંયા જ્ઞાન પણ પલટાય છે. તો પછી શાશ્વત એવું શું છે કે જેમાં આનંદ ભરેલો છે? અથવા એવું મારું સ્વરૂપ કેવું છે કે જેના અવલંબને મને આનંદની ઉત્પત્તિ થાય, મને શાંતિની ઉત્પત્તિ થાય સહજપણે, અને ધર્મની શરૂઆતથી માંડીને મોક્ષ પર્યંતની બધી દશાઓ સહેજે સહેજે જ ઉત્પન્ન થાય. મારે ત્યાં વિવિધ દશાઓ ઉત્પન્ન કરવાની આકુલતા પણ કરવી ન પડે. જેના અવલંબને એ બધું સહજ છે, એ તો દ્રવ કેવું? એક તો જરૂરિયાત લાગી છે અને જિજ્ઞાસા પછી ઉપડી, એવી ઉપડી એવી ઉપડી કે એ સિવાય બીજું જાણે કાંઈ કામ જ થતું નથી, બીજું કાંઈ ચાલતું જ નથી. યુવાન છોકરાને કોઈ કિડનેપ કરી જાય છે, ઘરેથી એમ કે ગુજરાત નીચે જઈને આવું છું, બહાર જઈને આવું છું, અહીંયા બાજુમાંથી, બાજુમાં એટલે ક્યાં, બે ડગલા જરાક આનું ઘર છે, કાને દુકાન છે, ને મળીને આવું છું. 5 મિનિટ માટે ગયો હોય અને 5 કલાકે ઘરે ન આવે એટલે પૂછ્યા, ભાઈ ભાઈ તમે ત્યાં આવ્યો હતો? આવ્યો તો પણ પછી ક્યાં ગયો અમને ખબર નથી, કંઈ કીધું છે, કંઈ કીધું નથી. તપાસ ચાલુ કરે, ક્યાંય પત્તો લાગે નહીં એટલે ફાળ પડે. પછી એને શોધવાની જિજ્ઞાસા કેવી આવે, તીવ્રતા કેવી આવે? રાત પડી ગઈ, જમવા આવ્યો નથી, 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, ઊંઘ આવે પછી? ડિગ્રી વધતી જાય છે, અંતરખોજની ડિગ્રી વધતી જાય, બહુ તીવ્ર થાય, એકદમ તીવ્ર થાય પછી એનો પતો લાગે છે. કેમ? એમ એવી સિચ્યુએશન, પર્ટિક્યુલર સિચ્યુએશન શું કરવા લીધી છે અહીંયા દ્રષ્ટાંત અનુસાર? કે જ્ઞાનને બીજે ક્યાંય જવાની પરિસ્થિતિ ન રહી, એક એની જ ખોજ પાછળ જ્ઞાન લાગી ગયું. એ દ્રવ્ય કેવું, એ વસ્તુ કેવી, આત્મા કેવું, બીજે ક્યાંય જવાનું એને અવકાશ ન રહ્યો, એની પાછળ લાગી ગયું. જેમ ઓલામાં પાછળ લાગી ગયું, બીજી બીજી વચ્ચે વચ્ચે વાત આવે તો અત્યારે કાંઈ થાય એવું નથી, છોકરો ખોવાઈ ગયો છે, કોઈની વાત આવે, કોઈ ટેલિફોન આવે, કોઈ કામ આવે, પણ કાંઈ નહીં થાય, બધાને ધક્કો મારે, એ કાંઈ નહીં થઈ શકે અત્યારે, અત્યારે એક જ કામ છે. એમ રાત દિવસ એની ખોજ ચાલે છે, એ ખોજ ચાલ્યા પછી નિશ્ચયનું ઉઠણ આવે છે. જ્ઞાન બીજું કામ જ ન કરે, પછી ખાય તો ખાવામાં જ ધ્યાન ન આવે, હાલે તો હાલવામાં ધ્યાન ન હોય, કપડા પહેરે તો એમાં ધ્યાન ન હોય, કાંઈ લક્ષ જાય નહીં. એની ખોજ પાછળ ખોજ પાછળ ખોજ પાછળ વૃત્તિ, ત્યાં ત્યાં જ વૃત્તિ. આ વસ્તુ કેવી, આ આનંદ, અનંત આનંદ જેને કહે છે, એ વસ્તુ કેવી, મોક્ષ સહજ માત્રમાં એ વસ્તુ કેવી, વર્તમાન સ્થિતિ છે, આવું છે અત્યારે એક સમયમાં અવસ્થા, આમ એની સન્મુખ થાય છે તેમાં મોક્ષ પ્રગટ થાય. મોક્ષ તો એની સન્મુખની દશા છે ને, બીજું છે જે દશા એની સન્મુખ નહોતી એની સન્મુખ થઈ, અભિમુખ થઈ, એને જોતા મોક્ષ પ્રગટ્યો. જોતા વેત એ વસ્તુ કેવી, વર્તમાન તો હજી ઉપલી સપાટી છે, ત્રિકાળ તો ઊંડે 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 વ્યૂ જવું પડે. એટલું તો એનું સરફેસ ટેન્શન છે. સરફેસ ટેન્શન, પાણીનું સરફેસ ટેન્શન એટલું છે, સ્ટીમર ઉતરે છે 1000 ટન જેનું વજન છે, લોખંડનું જેનું બોડી છે, ખીલી નાખો તો નીચે પણ તળી આવી જાય. મોઢાને ખીલી નાખો તો પાણીને તળી આવી જાય. આપણી 1000 ટનની સ્ટીમર પાણી ઉપર તરે છે, એવું આ સરફેસ ટેન્શન છે. લો ઓફ ફ્લોટેશન કહે છે સાયન્સમાં, તરવાનો નિયમ, ને એનું એક ફેક્ટર સરફેસ ટેન્શન છે. તમારે ન આવે સાયન્સમાં, આવે આમાં તો આવે છે, પ્રાઇમરી સાયન્સમાં તો આવે છે સ્કૂલમાં. એવું આ સરફેસ ટેન્શન છે. આત્મા જુએ અને આ વર્તમાનને જુએ ત્યાં કેવળ ના ફાટે છે. વસ્તુનો પાવર કેટલો, એ શક્તિનો પાવર કેટલો, એ વસ્તુ તે કેવી, હું પોતે એ કેવો, હું પોતે, હું પોતે કેવો, એની જિજ્ઞાસા, અપૂર્વ જિજ્ઞાસા ઉત્પન્ન થાય ત્યારે બધેથી ઉઠી જાય. ભાવભાષણ આવે ત્યારે એની સામર્થ્ય જેટલું છે એટલું જ્ઞાનમાં પ્રતિભાસે, અને એનું મૂલ્યાંકન જેટલું છે એટલું થાય. આખા જગતની કિંમત જાય, સ્વરૂપની કિંમત એટલી આવે કે આખા જગતની કિંમત ગઈ. એ શાશ્વત દ્રવ્ય શું છે કે જેમાં આનંદ ભરેલો છે, અનંત જ્ઞાન ભરેલું દ્રવ્ય કેવું છે, કેટલું જ્ઞાન કે જેનું કોઈ હદ નહીં, એટલું થોડો આઈડિયા આપ્યો છે કે હા આકાશ છે, એ દશે દિશામાં અનંત છે. ચાર દિશા, ચાર ખૂણા, નવી દિશા કે છે, ઉપર ને નીચે દશે દિશામાં અનંત જેનું ક્ષેત્ર છે, ક્યાંય છેડો જ નથી. અને એને જાણનાર જ્ઞાનનો પણ ક્યાંય છેડો નથી. બે પેરેલલ હેલા જાય, હેલા જાય, હેલા જ જાય. બુદ્ધિ નાની પડે, વિચાર કરવા જાય તો વિચાર શક્તિ ઓછી પડે, ટૂંકી પડે, પહોંચે નહીં ત્યાં. આ ક્યાં સુધી આવેલા જાય છે, ઓછી પડે. આકાશનો એવો અચિંત્ય ક્ષેત્ર સ્વભાવ છે, કે છે કે એ આકાશ જ્ઞાનમાં રાયના દાણા જેટલું છે, એટલું જ્ઞાન છે. એની સામે જ્ઞાન કેટલું છે કે એવા અનંત આકાશ હોય ને તો એને પી જાય, ફોળિયો કરી જાય, એટલું બેહદ, જેનો કોઈ હદ જ નથી ને, એટલું અસીમ 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 જ્ઞાન મળે છે. એ તો કેવું, એ હું કેવો, એ રીતે તે તરફના અંતરમાં વારંવાર વિચાર કરે એટલે વિચાર આવે તો સ્વભાવને ઓળખે. શું શબ્દ લીધો છે? ઓળખે. ઓળખવાનો વિષય છે. મહિમા ક્યારે આવે? ઓળખે ત્યારે. ઓળખ્યા વગર મહિમા ના આવે. બહારનું આ બધું તો લુખું છે, એમાં તો ક્યાંય રસકસ નથી. ખાલી ખાલી લાગે. જે સંયોગો, જે સંયોગોથી ભર્યું ભર્યું લાગતું હતું, એ જ સંયોગોથી ખાલી ખાલી લાગે. આ બધા સિમ્પટમ્સ લીધા છે. પરિણામમાં કેવો ભાવ ફીલ થયા કરે. જે ભર્યું ભર્યું લાગતું હતું એ એક ફિલિંગ હતી, એ જગ્યાએ ખાલી ખાલી લાગે. આમાં ક્યાંય એવું નથી. આ બધું ક્ષણે ક્ષણે પલટાતું છે, બધું ફરી જશે. કાંઈ રહેવાનું નથી, કોઈ ચીજ રહેવાનું નથી. શરીર નહીં રહે, સંયોગો નહીં રહે, કાંઈ નહીં રહે. આ બધું તો લુખું છે, તેમાં ક્યાંય સંતોષ કે શાંતિ નથી. પણ એક ચૈતન્ય તત્વ જેવું છે કે જેમાં અનંત શાંતિ, અનંત સુખ, અનંત આનંદ અને અપૂર્વતા ભરેલી છે. ત્રણે લીધા છે, સુખ શાંતિ ને આનંદ ત્રણે લીધા છે. એટલે બધું છે એમાં, કે જેના હોવાથી હવે કોઈની જરૂર પડે એવું નથી. સુખ પણ છે, શાંતિ પણ છે અને આનંદ પણ છે. આમ આત્માને સ્વભાવથી ઓળખવાના પ્રકરણમાં એક વાત લીધી છે. ચાલતા પરિણામમાં શાશ્વતપણું જોવું હોય તો જ્ઞાન સામાન્ય જે સદ્રશ રહે છે ત્યાંથી પકડાય છે. જ્ઞાન વિશેષ પલટતું જોવામાં આવે છે, કેમ કે જ્ઞેયો પલટે છે. અહીંયા જ્ઞેયાકારો પલટે છે, સામે જ્ઞેયો પલટે છે, રાગાદી વિચારો પણ છે એ પણ પલટે છે, એને જાણતું જ્ઞાન પણ પલટે છે. પણ જ્ઞાન સામાન્ય છે એમ એમને દેખાય છે. પણ પર્યાય તો પલટતું છે, પણ એ પલટણ પકડાતું નથી. સૂક્ષ્મ છે એટલે, બધું સ્થૂળ છે એટલે પકડાય, અને સદ્રશ ભાવે છે એટલે એક ધારું રહીએ છે, ચાલુ ને ચાલુ રહીએ છે. એની એની સતતતા ઉપરથી દ્રવ્યનું સાતત્ય શાશ્વત પણ પકડાય છે. અને અનંતી શુદ્ધતા પણ ત્યાંથી પકડાય છે, કેમ કે અવિકૃત રહે છે. જ્ઞાન સામાન્ય છે તે અવિકૃત રહે છે. જ્ઞાન વિશેષમાં વિકૃતિ આવે છે, ફરતું 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 ફરે છે. આ તો નગ 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 ન, પણ એમાં એક જ ધારા રહે છે, બીજી ધારા નથી, બીજો ફેરફાર નથી. ધારામાં કોઈ બીજો ફેરફાર નથી. એટલે ત્યાંથી એની અનંતી શુદ્ધતા, કેમ કે કોઈની સાથે એનું લેપાયમાન પણ નથી. અનંતી શુદ્ધતા અનંતકાળથી એમને એમ છે, અનંતકાળ એમને એમ રહેશે, એની અનંતી શુદ્ધતા પણ પકડાય છે. તો અનંતી શુદ્ધતા જોવાય છે, એ અનંત, એની શુદ્ધ રહેવાનું અનંત સામર્થ્ય છે ત્યારે એની શુદ્ધિ છે. એ તો જોડે કસાય તો અનંતો થઈ ગયો, નિગોદનો કસાય થઈ ગયો. બાજુમાં ચારિત્ર ગુણની પર્યાયમાં નિગોદનો અનંતો કસાય થઈ ગયો. તાકાતને દેખાડે છે, છેદાણો ભેદાણો ચેપાણો પાટા નીચે જીવડું આવી જાય, ટ્રેનના પાટા નીચે એક સામાન્ય જીવડું આવી જાય, એનું શરીર કાગળ કરતા પાતળું થઈ જાય, એટલું ચેપાઈ જાય, આત્મા અખંડ એમને આત્મા ચેપાતો નથી ત્યાં, એ જીવડાના પ્રાણ છૂટી જાય, આત્મા ત્યાંથી બીજે વિયો જાય, શરીર ચેપાય ત્યારે પ્રાણ છૂટી જાય, આત્માને કાંઈ થાય નહીં, એવું આપણું અનંતી વાર થયું છે, આપણે એમને અત્યારે અખંડ છીએ, એક પ્રદેશ આગો પાછો થયો નથી, એક પ્રદેશ એની જગ્યા બદલી નથી, જે પ્રદેશ જ્યાં છે ત્યાં ત્યાં છે, એમાં ખોટ ખાપણ આવી નથી, ગોબો પીડ્યો નથી, ઓછો થયો નથી, કટકો થયો નથી, છેદ ભેદ ઘસારો લાગ્યો નથી, ઉજળો થયો નથી, શું ઉજળો સમજ નાખું છો હું જાતા ને શું કે છે, સ્ક્રેચ તો ખરંચ ખરંચ તમારે ઉજળ ઉજળો કે છો તમે, ખરંચ કે છો ખરંચ થઈ ગયો, ઉજળો અંદર પડતો નથી, ચૈતન વજ્ર છે, કેવું છે ચૈતન વજ્ર છે, ઉજળો એને પડતો નથી, મિત્ર હળગ્યો બળ્યો ડૂબ્યો પાણીમાં ભીંજાણો, અનંતકાળ પાણી માર્યો, અનંતકાળ અગ્નિ માર્યો, દૂધના જીવ છે ને અગ્નિમાં પાણીમાં બધે, નરકની અગ્નિમાં અનંતકાળ અનંતી દુર્ગંધ માર્યો, કાંઈ અંદર ન મળે ને, નિર્લેપ તત્વ છે, એટલી અનંતી બેહદ શુદ્ધતાનું સામર્થ્ય અંદર મળે છે, એમણે એવું નક્કો તત્વ છે, એ વર્તમાન સાતત્ય ઉપરથી જ્ઞાન સામાન્ય ઉપરથી આખો ઓળખાણનો વિષય આવે છે, એને અવલેખા કરે, જ્ઞાન સામાન્ય અને જ્ઞાન વેદનને અવલેખા કરે, અને જિજ્ઞાસાથી સ્વરૂપ કેવું એ જિજ્ઞાસા રાખીને અવલેખા કરે, પોતાની બેહદ શુદ્ધતા અને બેહદ સામર્થ્યનો પત્તો લાગે, અકશાયપણું હોવાથી અનંત સુખનો પત્તો લાગે, અને જ્ઞાન સતત ચાલતું હોવાથી અનંત જ્ઞાનનો પત્તો લાગે, આખો આત્મા આવી ગયો એટલા માટે બીજા ગુણોનું પ્રયોજન નથી, બીજા અનંતા ગુણોને જાણવાનું કોઈ પ્રયોજન નથી, પ્રયોજનભૂત ગુણો જણાઈ ગયા, શાશ્વતપણું સામર્થ્યનું અનંતપણું શુદ્ધપણું અનંત જ્ઞાન ને અનંત સુખ આટલા બધા પકડાઈ ગયા, આખો આત્મા એમાં એનો મહિમા આવે, એ મહિમા સમય નહીં એટલો આવે, કેટલો આવે ઘટ અંતર નો સમય દશામાં સમય ની ફાટ ફાટ મહિમા આવે, આખે આખું સિદ્ધ પદ અખંડ સિદ્ધ પદ ખજાનો અનંતા ગુણો નો નિધિ નિધાન અનંત ગુણ નું નિધાન અંદર થી નીકળ્યું એને એ મહિમાને લઈને અનુભવ થાય છે, નિર્વિકલ્પ એક ચૈતન્ય તત્વ જેવું છે, એટલે પોતાનું સ્વરૂપ જ એવું છે કે જેમાં અનંત શાંતિ અનંત સુખ અનંત આનંદ અને અપૂર્વતા ભરેલી છે, આમ આત્માને સ્વભાવથી ઓળખો, એના સ્વરૂપથી ઓળખો, દેવ ગુરુ સ્વાનુભવ કરીને કહી રહ્યા છે, દેવગુરુ છે અનુભવ કરીને કહી રહ્યા છે કે જે અનુભવ છે અવર્ણનીય છે એનો રણકાર એમની વાણીમાં અનુભવ કરીને કહી રહ્યા છે કે અનંતકાળથી નથી પ્રગટ્યું એવું કોઈ અનુપમ તત્વ તારામાં છે. અનુપમ છે એ અનુપમ કરીને પણ એનો મહિમા બતાવે છે. મહિમા કરીને કહી રહ્યા છે. વેદી વેદી ને મહિમા અનુભવ કરીને એનો મહિમા આવે છે એમની વાણીમાં. તને પણ તે વેદન ની અસર આવવી
જોઈએ.
આ વાતનો પોતે વિચાર કરે એટલે ઊંડો જાય એમાં, એ વિષયમાં ઊંડો જાય. વિચાર કરી પોતાના સ્વભાવ સાથે મેળવે, મેળવણી કરે, જે સાંભળે એને એ ભાવ અંદર ચાલે છે. એ ભાવ અંદર ચાલે છે. જ્ઞાન તો જ્ઞાન ચાલે છે. જ્ઞાન અકસાય છે એટલે સુખ ચાલે છે. સાતત્યથી એનું શાશ્વતપણું પણ વર્તે છે. મેળવે અંદરમાં પોતાના ભાવ સાથે મેળવે. પોતે વિચાર કરીને અટકી જાય એમ નહીં, તર્ક કરીને અટકી જાય, વિકલ્પ કરીને અટકી જાય નહીં, પોતાના સ્વભાવ સાથે મેળવણે મીંઢવણી કરે. ચાલતા ભાવને અનુભવમાં આવતા ભાવ સાથે એને મીંઢવે, જે સમજે છે એને મીંઢવે. એ શબ્દ હિન્દીમાં નથી, ગુજરાતીમાં છે. મીંઢવણી કરે. કેટલાક શબ્દ એવા છે એનો અનુવાદ ન થાય, ચડે નહી. કલર મેચિંગ નથી કરતા. મેળવું કયો, સારો શબ્દ મેળવો કયો. હિન્દીમાં એને મિલાન કે, આજના મીંઢવણીમાં ટોન બદલાઈ જાય છે. અને નક્કી કરે કે મારું અપૂર્વ તત્વ કોઈ જુદો જ છે એની અપૂર્વતા ભાષે, પોતાને અપૂર્વતા ભાષે. એક માણસ આ જન્મ દરિદ્રી હતો, લાખો ને કરોડો કેટલા હોય એના વિચાર બહુ કરેલા, એને મહત્વાકાંક્ષા પણ બહુ સેવેલી, અને એમાં લોટરી લાગી, ગાંડો થઈ ગયો. ગુરુદેવ લીધું છે, કેટલો પાછળ પડી જાય. લોકો એમ કે હા ગાંડો થઈ, એ હાજો છે, ગાંડો નથી પણ એ હાજો છે. બાકી દુનિયા ગાંડી છે. દુનિયા કેમ ગાંડી છે કે જ્યાં સુખ નથી એની પાછળ દોડે છે. જે પૂતગળ પરમાણુની સામગ્રીઓ છે સુખનું નામ નિશાન નથી એની પાછળ દોડે છે તે દુનિયા ગાંડી છે. આ સુખને સાગર પાછળ દોડ્યો છે, ભલે ગાંડો થઈ દોડ્યો, એ ડાયો છે. એવું મારું અપૂર્વ તત્વ કોઈ જુદું જ છે અને પરિણતિ અંતરમાં જાય તો અનુભવ થઈ શકે એવો છે. તો અનુભૂતિ સ્વરૂપ જ છે, અનુભવ એમાંથી પ્રગટવાનો છે. પોતે અનુભવ સંવેદન સ્વભાવે છે. ગુરુદેવની વાણી પાછળ અપૂર્વતા હતી. એનું પોતાનું ભૂતકાળને યાદ કરે છે. વાણી પ્રત્યક્ષ સાંભળતા અપૂર્વ સ્વભાવ દર્શાવતા હતા. વાણીમાં પણ અપૂર્વતા લાગતી હતી, કેમ કે અપૂર્વ સ્વભાવને કહેતા હતા. જોનારો સ્વભાવ આવો અપૂર્વ છે. આ આત્મા ત્યાં અપૂર્વતા આવે છે. નાના આનંદ, નિર્મળાનંદ, નિત્યાનંદ, રસ વિભોર થઈ જતા, આત્મરસમાં વિભોર થઈ જતા. એટલે પછી તીર્થંકર પ્રકૃતિનો ભાવ ઉઠે છે. એ પણ ઝેર લાગે છે. કેવો લાગે છે? ઝેર લાગે છે. આનંદ દર્દી હોય ગુરુદેવની વાણી પાછળ અપૂર્વતા હતી, તેવો આત્માની અપૂર્વતા, આત્માનો ચમત્કાર અને આત્માની મહિમા બતાવતા હતા. એમને વાણીમાં પણ આવતો હતો, પ્રગટ પણ થતો હતો એમને દેશામાં. ઘણા દાખલા આપતા હતા. ખાધે પીધે પણ એવા જોઈએ ને, પરિશ્રમ પણ એટલો કરી શકે. બે ચાર ગામ ગામડાના ઉઘરાણી કરીને ખાંજે ઘરે હાલીને એમાં એક ગામડે પહોંચે, એમાં તરસ લાગેલી પાણી પાણી લેવા ગયો ને, અને ખીચામાં રૂમાલમાં એક મોતી મોટું નીચે રાખેલું, બહુ સરસ જોવા મળ્યા. જોતા જોતા બહુ બબડવા માંડ્યા. કાંઈ પાણી છે મોતીમાં? કાંઈ પાણી છે? જેટલું પાણી આવ્યું છે ને, પાણીનો દરિયો છે, પાણીનો દરિયો કીધો. હું બોલો આવી ને સાંભળે પડતું બોલો, અંદર પાણીનો દરિયો. મારી પાસે લોટો પાણી શું કરવા મગાવ્યો? પાણીનો કલશો મગાવ્યો, પાણી પા એમાં પાણીનો દરિયો ઉછળે છે. તમને મારી પાસે પાણી લોટો મગાવે તો એમાંથી પી લ્યો ને? કે બાપુ એ પાણી નહીં, કે આ પાણી જુદું, આ મોતીનું પાણી જુદું. એ કેમ ખબર પડે? તો કઈ નજર હોય તો ખબર પડે. શું કીધું? નજર હોય તો ખબર પડે. હવે ન્યાય દ્રષ્ટાંતમાં શું લેવું છે? મોટી જોયું, મોટી હાથમાં લઈને જોયું, આમાં જ કઈ છે નહીં પાણી. કે તમે શું પાણી પાણી કરો? એમાં પાણીનો દરિયો છે. ત્યારે ખેડૂતે જોયું કે આ એવું કઈક જોવે છે, એ જોવે છે, એ જોઈને બોલે છે. આ મોતીની અંદર એવું કઈક એ જોવે છે, એ જોઈને બોલે છે. મોતી તો હું જોઉં છું, મને કઈ દેખાતું નથી. જોઈને બોલે છે એમ મહિમા કરે છે. ગુરુદેવ આત્માની મહિમા બતાવી જોઈને બોલે છે એમ ખબર પડે. નજર હોય જોઈને બોલે છે. ભલે આપણને આત્મા નથી દેખાતો, મોક્ષને આત્મા ભલે નથી દેખાતો, પણ એ એટલું સમજી શકે કે આ જોઈને બોલે છે, આ જોઈને બોલે છે, અંદર કાંઈક જોઈને બોલે છે. નહીંતર આવો આવી રીતે ભાવ આવે. એવી રીતે નકલ બી કરે, આહા 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 કરતા હતા. એવું કરે કોઈ ખબર પડી જાય કે આ આર્ટિફિશિયલ છે, અસલ છે. એમ ગુરુદેવ આત્માની ચમત્કારને મહિમા બતાવતા હતા, તે વાતને પોતે અંતરમાં પોતાના સ્વભાવ સાથે મેળવીને મને નથી દેખાતો તો પણ આત્મા મહિમારૂપ છે એમ નક્કી વિચારથી એટલે મને નથી દેખાતો, આટલો આટલો મહિમા કરે છે. દિવ્ય ધ્વનિ પણ એનો મહિમા કરતા કરતા ટૂંકી પડે છે, તું કેવી હશે, કેટલી મહિમાવંત હશે, એમ વિચારમાં એનો મહિમા તો રાખવો, પછી એની જિજ્ઞાસાથી મહિમા આવે તો એની જિજ્ઞાસા એના મહિમાના નક્કી કરેલા મહિમાના પ્રમાણમાં જિજ્ઞાસા આવશે ને, ખોજ પણ એના પ્રમાણમાં થશે ને. જેટલી કિંમતી ખોજ ચીજ ખોવાણી હોય એના પ્રમાણમાં એની શોધ ચાલે. કોડી ખોવાઈ ગયું હોય તું કઈ ગોતવા, રાતની ગોતે છોકરો ખોવાઈ ગયો તો રાતની ગોતે કોડીને પાછળ કઈ એટલી શોધ ના થાય. એની કિંમત હોય એના પ્રમાણમાં ખોજ ચાલે. તો પહેલા એવી રીતે વિચારીને કિંમત આવી હોય પછી એની ખોજ ચાલે. એ બરાબર નાન કામ કરે ને આડું અવળું જાય નહીં, ખોજ કરે તો આડું અવળું જાય. આજે આડું અવળું જાય છે ને એ મીખી નાખે છે, એના પુરુષાર્થને મીખી નાખે છે, એની શોધને. પરલક્ષ ઉડાડવાનું તોડવાની જે વાત છે, ઉટાડવાની વાત છે, એની પાછળ હેતુ છે. એટલું બધું પરલક્ષ ખસી જાય, એટલું બધું ખસી જાય કે પોતાને પોતાને ખ્યાલ ન રહે હું શું ખાધું પીધું છું, પહેરી લીધું, શું કરું છું, ક્યાં ભૂલી જાય બધું. Yeah.